ચિત્રલેખા ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રજૂ કરે છે, જેની સુગંધ આટલા વર્ષે પણ જળવાઈ રહી છે એવા વજુ કોટકના પ્રભાતના પુષ્પો, પાવર્ડ બાય જીવરાજ 90 ઇન એસોસિએશન વિથ જેડ બ્લુ બેન્ચમાર્ક વોટર હીટર્સ અને સ્પાઇરન મસાલા, સપોર્ટેડ બાય નેશનલ સ્ટોક એક્સચેન્જ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક દીપક શાહ, નરેટેડ બાય હરીશ ભીમાણી.
પ્રભાતના પુષ્પો, પુષ્પ 120મું. મેં એમને ચરણે પૈસા ધર્યા ત્યારે તેમણે કહ્યું, આખી દુનિયામાં માનવ જાતના જીવન વ્યવહારમાં સૌથી વધુ અગત્યનું સ્થાન ભોગવનાર પૈસો, ધન કે લક્ષ્મી છે. બાળકમાં જરા જેટલી સમજ શક્તિ આવે અને એને ભાન થાય છે કે પૈસા આપવાથી ચણા મમરા વગેરે કંઈ ખાવાનું આવે છે કે એને પૈસાની માયા લાગી જાય છે, પછી તો આ માયામાંથી કોઈ મુક્ત બની શકતું નથી અને જિંદગીના અંત સુધી એના વિના કોઈને ચાલતું નથી. પૈસાની માયામાંથી મુક્ત થયેલો પુરુષ ભાગ્યે જોવામાં આવે છે, અને આવો પુરુષ કાં તો તદ્દન પાગલ હોવો જોઈએ અથવા તો પૈગંબરની કક્ષાએ પહોંચેલો હોઈ શકે. બીજા સાધારણ સાધુ, સંન્યાસીઓ કે મહાત્માઓ ભલે ત્યાગની વાતો કરતા જોવામાં આવે, પણ પૈસા વિના એમને ચાલતું નથી. ઓછા વત્તા અંશે આ લોકો પણ પૈસાની માયામાં બંધાયેલા જોવામાં આવે છે. પણ મહાત્માઓ, સાધુ પુરુષો કે ધર્મગુરુઓ એવી છાપ પાડવાનો પ્રયત્ન કરે છે કે તેઓ આ માયામાંથી મુક્ત છે, પણ સંપૂર્ણ સુખ ચેન અને વૈભવ ભરપૂર જીવન ગાળવામાં એમને વાંધો નથી. કહેવાય વૈરાગી, અને એમનું જીવન જુઓ તો જાત જાતના રાગથી ભરપૂર. મોટા મોટા મહાત્માઓ કે ધર્મગુરુઓ ઠાઠ ભરપૂર આશ્રમો સ્થાપીને રહે છે, અને મોટે ભાગે તો એમના ઉતારા ધનિકોને ત્યાં અથવા તો રાજા મહારાજાઓને ત્યાં જોવામાં આવે છે. સંપૂર્ણ વૈભવ ભોગવતા આવા મહાત્માઓ દલીલ કરે છે કે અમારી આસપાસ ભલે ગમે એટલો વૈભવ હોય, પણ અમારું મન આ બધી માયાથી મુક્ત છે, અમને તે સ્પર્શી શક્તિ નથી, અમને કોઈ ચીજમાં મમતા નથી. આ દલીલમાં કેટલું સત્ય છે તે તો ભગવાન જાણે, અને દલીલ કરનારા જાણે. મન જાણે પાપ અને માં જાણે બાપ, એના જેવી આ વાત છે. પણ બારીક અભ્યાસ કરતા મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે આવા પ્રકારની દલીલો એ માત્ર છેતરપિંડી છે. સામાન્ય માણસ પૈસા કમાવા માટે જાત જાતની મહેનત કરે છે, તેમ આવા સાધુ સંન્યાસીઓ ખરું પૂછો તો સામાન્ય માણસો જ છે. ફક્ત પૈસો કમાવાની એમની રીત જુદી છે એટલું જ. કેટલાક માણસો દગો ફટકો અને છેતરપિંડીનો આશ્રય લે છે, તેમ અહીં પણ આ કહેવાતા ત્યાગી મહાત્માઓ આવો જ ધંધો કરતા હોય છે. દોરા ધાગા, તાવીજ, મંત્રો, ચમત્કાર વગેરે વગેરે વસ્તુઓ એ એમની દુકાનનો માલ છે. અંધશ્રદ્ધાળુ શિષ્યો મહાત્માઓના ચમત્કારોની વાતો ફેલાવે છે અને એ બહાને પૈસા ખેંચતા રહે છે, અને કેટલીક જગ્યાએ ચમત્કારોનું આવું બધું કામકાજ પૈસો ખેંચી લાવવાના હેતુથી ખૂબ જ બુદ્ધિપૂર્વક ચાલતું જોવામાં આવે છે. ભૂતકાળમાં કોઈ માણસ ભગત તરીકે પ્રસિદ્ધ થયો હોય તો એના વંશવારસો ભગતના જીવનના બનાવટી ચમત્કારો ફેલાવતા રહે છે, અને પ્રચાર જો બરાબર થઈ જાય તો પછી ભગતની માનતાઓ ચાલવા માંડે છે, અને અંધશ્રદ્ધાળુ માણસો ભગતની જગ્યાએ પૈસો મૂકવા માંડે છે. ભગતના નામે એમના વંશજો ઠગત સાધુઓ પછી જલસા માંડે છે. આ પણ એક પ્રકારનો વેપાર છે, અને આ ક્ષેત્રમાં પણ હરીફાઈ અને અદેખાઈનો પાર નથી. કોઈ મહાત્મા બહુ પૂજાતો કે પૈસા મેળવતો હોય તો એની અદેખાઈ બીજા મહાત્માઓ કરતા હોય છે. ધર્મગુરુ મરી ગયા પછી ગાદી અને લક્ષ્મી માટે કેવા કેવા કાવા દાવા અને ઝઘડા થાય છે એ આપણે ઘણાએ જોયું છે. ત્યાગી અને વૈરાગી ગણાતા એમના શિષ્યો કેવા હલકટ દાવ ખેલે છે એ પણ આપણે જોયું છે. સંસારની બધી માયામાંથી મુક્ત હોવાનો દાવો કરનારા કે એ રીતે મનને મનાવનારા જ્ઞાની પુરુષો મોટે ભાગે જીવનના અંત સુધી કોઈ પણ પ્રકારની માયામાંથી મુક્ત થયેલા જોવામાં આવતા નથી. કામ, ક્રોધ, રાગ, દ્વેષ, માયા, મમતા, સ્વાદ કે સુખ સગવડના બંધનો એમને લાગુ પડેલા જ હોય છે. પોતે ત્યાગી છે એવું બતાવવા માટે કેટલાક સ્ત્રીઓથી દૂર રહે છે, પણ એક માયા છોડીને બીજી માયામાં સપડાયેલા હોય એનું શું? કેટલાક છુપી રીતે સ્ત્રીઓ સાથે ફસાયેલા પણ હોય છે. કોઈ વળી એમ પણ કહે છે કે અમે મુક્તાત્મા છીએ એટલે સ્ત્રીઓ ભલે અમારી આસપાસ રહે પણ અમે તદ્દન પવિત્ર છીએ. માયામાંથી મુક્ત બનેલા હોવાનો દાવો કરતા જાણે અજાણે દંભને પોષી રહેલા આવા માણસો પણ એક પ્રકારની અજબ માયા છે. ઘણા ઘણી વસ્તુઓ વિના ચલાવી લે છે, પણ પૈસા વિના ભાગ્યે જ કોઈને ચાલે છે. પૈસાની માયામાંથી પરમ મુક્તિ મેળવનાર વ્યક્તિઓ કેટલી? કોઈ સાધુ એમ કહેશે કે હું પૈસા રાખતો નથી, પૈસાને અડકતો નથી. તો પછી એનો ઉતારો જો ધનિકોને ત્યાં જ થતો રહે તો શું તે શોભે ખરું? આવો સાધુ કોઈને આશીર્વાદ આપે કે જા બેટા તને પૈસા મળશે, તો એના મોઢામાં આવો આશીર્વાદ શોભે ખરો? જીવનભર કુંવારા રહેલ હનુમાનજી પાસે જઈને માગણી કરો કે હનુમાન મને દીકરો આપો, તો શું યોગ્ય કહેવાય? દીકરો આપવાની બાબતમાં હનુમાનજી શું સમજે? તો પછી પૈસાની માયામાંથી મુક્તિ મેળવી છે એવો દાવો કરનાર કે માનનાર સાધુને કોઈને પૈસા મળે એવો આશીર્વાદ આપવાનો શો અધિકાર? અને આવા આશીર્વાદ કદી ફળે પણ ખરા? અને કદાચ કોઈ પૈસાદાર બની જાય તો કાગનું બેસવું ને તાણનું પડવું એના જેવું નહીં બન્યું હોય એની ખાતરી શી? વૈદ પાસે જઈને તમે ઔષધ માગો તો તે મળે એ સ્વાભાવિક છે. એની પાસે તમે રીંગણા બટાટા માગો તો શું તે મળે ખરા? અને કોઈ વૈદ રીંગણા બટાટા વેચવા બેસે તો પછી વૈદ રહેતો નથી. આટલું કહીને તેમણે આગળ વધવા માટે પગ ઉપાડ્યા. વેપારમાં સારી એવી ખોટ ગઈ હતી એટલે હું દુઃખી હતો. એ દુઃખનું નિવારણ થાય એ હેતુથી હું આવ્યો હતો. 2-5 લાખ મળી જાય એવો કોઈ આશીર્વાદ આપે તો સારું એવી ઈચ્છા હતી, પણ એમની વાણી સાંભળીને થયું કે એમની પાસેથી આશીર્વાદનો આવો કોઈ માલ મળે એવું લાગતું નથી, અને તેથી હું કંઈ બોલ્યો નહીં. તેમણે જ્યારે જવા માંડ્યું ત્યારે મેં એમને પૂછ્યું, તમારા ચરણે મેં પૈસા ધર્યા છે, તે છોડીને આપ કેમ ચાલ્યા જાઓ છો? તેમણે જવાબ આપ્યો, આ પૈસા તે મારા ચરણે ધરી દીધા છે, એટલે એનો અર્થ એ થયો કે એના ઉપર મારો અધિકાર છે. આવો અધિકાર તે મને આપી દીધો છે, બરાબર છે?
જી હા, બરાબર છે.
તો પછી એ પૈસા ત્યાં ને ત્યાં જમીન ઉપર રાખીને હું ચાલ્યો જાઉં છું, તો તે વિશે તું ચિંતા શા માટે કરે છે? તારી દ્રષ્ટિએ ધન મારું થઈ ચૂક્યું છે, પછી એના ઉપર નજર રાખીને શા માટે બેઠો છે? વેપારમાં તને લાખ રૂપિયાની ખોટ ગઈ, એ પૈસા બીજાની તિજોરીમાં ચાલ્યા ગયા, એના ઉપર હવે તારો કોઈ અધિકાર નથી, છતાં પણ તું એ રકમ ઉપર નજર ફેંક્યા કરે, યાદ કર્યા કરે છે, એટલે જે ખોટ ગઈ છે એનું દુઃખ ઓછું થતું જ નથી. વૃક્ષ ઉપરથી થોડા ફળ ખરી પડે અને પછી વૃક્ષ જમીન સામે જોઈને રણ્યા કરે અને મન ઈચ્છા રાખતું રહે કે એ ફળ પાછા ડાળીએ લાગી જાય, તો એવી બળતરા કરનાર વૃક્ષમાં ફરી નવા ફળ પાકે ખરા? માથા ઉપરના વાળ કપાઈ ગયા પછી કોઈએ પોતાના વાળ જીવનભર તિજોરીમાં સાચવી રાખ્યા છે? પ્રિયમાં પ્રિય સ્વજનનો મૃતદેહ કોઈએ ઘરમાં રાખી મૂકવાનો વિચાર કર્યો ખરો? આ સાંભળીને હું વિચારમાં પડી ગયો. એમની સાથે વધુ દલીલ કરવાનું મન થયું નહીં. પછી મેં એમને પૂછ્યું, તો પછી મારે શું કરવું?
પૈસા ન હતા ત્યારે શું કરતો હતો?
પુરુષાર્થ.
બસ એ જ ચાલુ રાખ. અને તેઓ ચાલ્યા ગયા.